నమో అరిహంతాణం నమోస్తేస్తాణం నమో ఆయరియాణం నమో వచ్ఛాయాణం నమో లోయే సవ్వసాహూణం ఏషో పంచ నమోకారో సవ్వపావపణాసనో మంగళాణం చ సవ్వేసిం పరమం హవై మంగళం నమో దుర్వార రాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీ మహావీరాయ తాయినే పన్నగే చ సురేంద్రే చ కౌశికే పాద సంస్పృశే నిర్విశేష మనస్కాయ శ్రీ వీర స్వామినే నమః కృతాపరాధేపి జనే కృపామంతర తారయో ఇషద్బాష్పార్దయోర్భద్రం శ్రీవిరజిననేత్రయో శ్రీవిరజిననేత్రయో అజ్ఞాత కర్తృ అన్నోన్ ఆథర్ એના દ્વારા રચવામાં આવેલ આ એક લઘુ કૃતિ નાનો ગ્રંથ જેના પહેલા પ્રકરણની અંદર પાંચ પ્રકરણ પાંચ ચેપ્ટર છે એના પહેલા ચેપ્ટરમાં પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધ્યાન એ બે બાબત ઉપર વિચાર કરવામાં આવ્યો છે જેની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા છે. ગઈકાલે આપણે જોયું હતું કે જ્યાં સુધી જીવ ત્રણ પ્રકારના વિશિષ્ટ ગુણો ત્રણ ગુણોને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી એના આત્મિક વિકાસની દિશા ખુલતી નથી. એ બહુ જ સામાન્ય લાગતા ગુણો છે પણ એ જ ગુણો આગળ જતા ઘણા બધા વિસ્તાર પામવાના હોય છે. સૌથી પહેલી વાત કરી કે એને કોઈ પણ પાપ ક્રિયા કરવાનો વખત આવે તો તે પાપ ક્રિયા તીવ્ર ભાવથી ન કરે. આપણે ગઈકાલે ભાવોના જુદા જુદા પ્રકારો જોયા હતા અને એમાં જ્યારે અધિકરણ ભળે છે ત્યારે ભાવની તીવ્રતા થાય છે. અધિકરણ એટલે સાધનો. એ સાધનો જો વધે અને કષાયો ઉત્પન્ન થાય તો એ કષાયોની તીવ્રતા વધતી જાય. આપણે એક હથિયાર વગરના માણસની લાકડીવાળા માણસની હાથમાં તલવાર હોય ત્યારે અને પાસે બંદૂક હોય અને એનાથી પણ આગળ વધીને એની પાસે ન્યુક્લિયર બોમ્બ હોય તો જે ભાવો ઉત્પન્ન થાય છે તે ભાવોની અંદર ભિન્નતા આવી જાય છે. એવી જ રીતે જુદા જુદા ભાવો આપણી અંદર પડેલા છે. તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત વિર્યાધિકરણ વિશેષ હિ તદ વિશેષ. તીવ્ર ઘણી વાર આપણા મનની અંદર એટલા તીવ્ર ભાવો ઉત્પન્ન થાય છે. આ આખું જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર આપણને એ સમજાવે છે કે આરાધનાની શરૂઆત આપણા જીવનની અંદર કયા બિંદુથી કયા પોઈન્ટથી શરૂ થાય છે. એ બરાબર સમજાઈ જાય તો ઘણો બધો લાભ થઈ શકે. તીવ્ર આપણા મનની અંદર જ્યારે ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે એની તીવ્રતા કેટલી છે એ આપણે સ્વયં વિચારવાની છે. એને આપણે જુદી રીતે દ્રષ્ટાંત લઈને સમજવાની કોશિશ કરીએ તો એ એમ વિચારી શકીએ આપણે કે આપણે કોઈ કે એક માણસ સાથે કંઈક ખરાબ થયું હોય અને તરત આપણે કહીએ કે ઇન્ડિયા જાઓ ને તો ધ્યાન રાખજો, ત્યાંના લોકો તો બધા બહુ ખરાબ હોય છે. ઇન્ડિયાની અંદર 125 કરોડ લોકો, એમાંથી આપણો સંબંધ આપણને ખરાબ અનુભવ કોઈ એક માણસ સાથે થયો છે અને એક માણસ સાથે થયેલા ખરાબ અનુભવને કારણે આપણે એમ કહીએ કે આપણને તમે ઇન્ડિયા જાઓ ત્યારે ધ્યાન રાખજો, અથવા હું તો ઇન્ડિયા જાઉં જ નહીં, જવું પડે તો હું બહુ ધ્યાન રાખું. અર્થાત તમે એક વ્યક્તિના કારણે 125 કરોડ વ્યક્તિને બ્લેમ કરો છો, એટલે કશાયની તીવ્રતા. હવે કોઈક વાર એવું બને કે તમને એમ થાય કે ના એ માણસ તો ગુજરાતી હતો એટલે તમે એમ કહો કે ગુજરાતમાં જાઓ તો ધ્યાન રાખજો, એટલે તમે 5 કરોડ સુધી સીમિત કર્યું, પણ એ તમારો કશાય 5 કરોડ સુધી પહોંચ્યો. એમાંથી પણ તમે એમ કહો કે ના અમદાવાદ જાઓ ને તો ધ્યાન રાખજો, એટલે 80 લાખ સુધી પહોંચ્યા. એમાંથી પણ તમારો અંદરનો ભાવ ખુલે, તમને એમ થાય કે ના ભાઈ આ તો શાહીબાગમાં એ માણસ રહેતો હતો, એટલે તમે એમ કહો કે શાહીબાગમાં જાઓ તો ધ્યાન રાખજો. પણ જ્યારે ખરેખર ભાવ અંદરથી ખુલે છે ત્યારે એમ થાય કે મારે તો એક વ્યક્તિ સાથે અણબનાવ થયો છે. તો તીવ્રતા આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચાડીએ છીએ, જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ એમ આપણી તીવ્રતા, એટલે કષાયોની તીવ્રતા, ક્રોધ માન માયા અને લોભની તીવ્રતા ઘટતી જાય છે. એટલે પાપ પ્રતિઘાતનો અર્થ એ છે કે જે દુષ્કૃત્ય આપણા મનની અંદર, અહીંયા દુષ્કૃત્ય એટલે માત્ર દ્રવ્યથી થતું દુષ્કૃત્ય નહીં, ભાવથી થતું દુષ્કૃત્ય પણ લેવાનું છે. ભાવની અંદર જે ચડ ઉતર આવે છે એને પણ સમજવાની છે અને એ ભાવમાં આવતી ચડ ઉતર ભવિષ્યની અંદર એ ક્રિયાની અંદર પણ ફલિત થાય છે, ક્રિયારૂપે બની જાય છે. તો તીવ્રતા છે, તીવ્ર એ જ ઘટતી જાય ઘટતી જાય, છેવટે તમે એમ વિચાર કરો કે મારે તો એ ભાઈ સાથે, એ જેની મેં ટેક્સી કરી હતી એ ટેક્સીનો ડ્રાઈવર, એની સાથે મારે અણ બનાવ થયો હતો. અને હવે આ જે 125 કરોડ લોકો છે એમાંથી ફરી વાર મને એ ટેક્સી ડ્રાઈવરનો સંયોગ થશે કે નહીં એ ખબર નથી, તો મારે શા માટે એ કષાયોના ભાવો અધ્યવસાયો મારે સેવવા જોઈએ અને હું કોઈની પણ વાતોમાં શા માટે તાપથી પુરાવું? હું એ વખતે મારાથી બોલી રહી ન શકાતું હોય તો હું મૌન ધારણ કરીશ, પણ હું એમાં હા પણ નહીં કહું, ના પણ નહીં કહું. તો એ જે ભાવ આવો એ કષાયોની મંદતા છે. એ કષાયોની મંદતા આવે તો બીજા અનેક પરિણામોની શુદ્ધિ થાય. આ બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે. એક પરિણામની તીવ્રતા બીજા અનેક પરિણામોની તીવ્રતાને પેદા કરનાર હોય છે. તીવ્ર મંદ, જેમ જેમ કષાયો મંદ થતા જાય તેમ તેમ આપણી શુદ્ધિ વધતી જાય. એકવાર ક્ષણિક મહારાજા ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં એમણે એક રાધર્ષિને જોયા. એ રાધર્ષિને જોઈને એમને એમ થયું કે આ મહાન ઉગ્ર તપસ્વી છે. એટલે સમવસરણમાં પહોંચતા જ એમણે એમ કીધું, પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે હે પરમાત્મા, અત્યારે પેલા રાજર્ષિ કાળ ધર્મ પામે એટલે એક્સપાયર થઈ જાય, એમનું ડેથ થઈ જાય, એ મરી જાય તો ક્યાં જાય? તો કે અત્યારે મરે તો સાતમી નારકીમાં જાય. શું કહ્યું? સાતમી આજે સાધુ છે, ઉગ્ર તપ કરે છે, તીવ્રતાથી તપ કરી રહ્યા છે, એ સમયે એ આતાપના સૂર્ય આતાપના નું તપ કરે છે. એટલે એક પગ ઉપર ઉભા છે, બીજો જે પગ છે એને ઢીંચણ ઉપર ટેકવ્યો છે, બે હાથ ઊંચા છે અને સૂર્યની સામે જોઈ રહેવાનું. જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચો આવતો જાય તેમ તેમ એમની બંને દ્રષ્ટિ સૂર્ય તરફ રાખ્યા કરે. આવો ઉગ્ર તપ તપનાર એ સાધક અને એનું જો મોત થાય, એનું મૃત્યુ થાય તો સાતમી નારકીએ જાય, એમાં એક વાતની એમાં મર્યાદા મૂકી હતી કે અત્યારે થાય તો. એટલે શ્રેણીકને આશ્ચર્ય થયું, એટલે ફરી પૂછ્યું કે અત્યારે થાય તો. એટલે ફરી બીજી વાર પૂછ્યું કે હવે થાય તો. કે હવે છઠ્ઠી નારકીએ જાય. આખી કથા અત્યંત પ્રસિદ્ધ છે. એ પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા છે. એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને ઘટના એવી ઘટી કે જ્યારે પરમાત્માને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ જ સમયે એ રાજર્ષિ એટલે પહેલા રાજા હતા ને પછી ઋષિ બન્યા, સાધુ બન્યા, એટલે એને રાજર્ષિ કહેવાય. એ રાજા બન્યા ત્યારે એમનો પુત્ર બહુ જ નાનો હતો અને એને રાજપદે સ્થાપિત કરતા પહેલા મંત્રીઓ સાથે એમણે મસલત કરી હતી અને એમની સાથેથી વચન લીધું હતું કે જ્યાં સુધી આ દીકરો સમજણો ન થાય ત્યાં સુધી રાજ્યનો સંપૂર્ણ વહીવટ નિષ્ઠાપૂર્વક અને પ્રજાના કલ્યાણ માટે આ મંત્રીઓ કરશે. પણ રાજાને બાળ રાજા હોવા છતાં પણ પૂર્ણ સન્માન આપશે. પણ આજે એ મંત્રીઓને એવું બોલતા સાંભળ્યા કે આ રાજા કેવો બુદ્ધિ વગરનો મૂર્ખ કહેવાય, કેવો મૂર્ખો કહેવાય કે એક નાના બાળકને રાજ્યની ગાદી સોંપીને દીક્ષાવી. ત્યારે આ રાજાના મનની અંદર એવો ભાવ આવ્યો કે આ બધા જ મંત્રીઓએ, મારા જે મંત્રીઓ છે એમણે મારી સાથે ગદ્દારી કરી, મને વચન આપ્યું હતું એ વચન પાળ્યું નહીં, એટલે એને મારી નાખું. આ ભાવ આવ્યો. કષાયો જ્યારે ઉત્પન્ન થાય છે એ કષાયોની તીવ્રતા, અને એ જ સમયે પૂછાયો છે પ્રશ્ન કે હું આ લોકોને મારી નાખું. દીક્ષા લીધી છે તે સમયે તો પ્રતિજ્ઞા લીધી છે કે હું મનથી વચનથી કાયાથી કોઈ પણ પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદના નહીં કરું. આવું 9 કોટી પરિશુદ્ધ સંયમ એમણે સ્વીકાર્યું છે. 9 કોટી પરિશુદ્ધ સંયમ લેનાર એક સાધકના મનની અંદર આવો ભાવ આવ્યો એનું પરિણામ બતાવ્યું કે કષાયોની જ્યારે તીવ્રતા આવે છે ત્યારે જે બંધ પડે છે એ બંધ સાતમી નારકી સુધીનો. પણ બીજી વાર પૂછાયું ત્યારે જ્યારે હાથમાં કોઈ શસ્ત્ર આવ્યું નહીં એટલે વિચાર કરે છે કે શસ્ત્ર તો છે નહીં, શું કરવું, એટલે તલવાર ખેંચવા જાય છે. તલવાર હતી નહીં એટલે ભાવ થોડા હલકા બન્યા છે. એટલે એ ભાવ થોડા નમ્ર બન્યા ત્યારે છઠ્ઠી નારકી. આમ વારંવાર પ્રશ્ન પૂછાયા છે ત્યારે એક ક્ષણ એવી આવી કે પરમાત્માએ એવું કહ્યું કે હવે જો અત્યારે એ કાળધર્મ પામે તો એ સ્વર્ગલોકમાં જાય. અને એ વખત એ ઘડી હતી કે એને કોઈ શસ્ત્ર પોતાના શરીર ઉપર ઉપલબ્ધ ન થયું, પણ ક્રોધ અંદરથી કષાય, ક્રોધનો જે આવેશ હતો એટલો બધો તીવ્ર હતો. આપણને ઘણી બધી વાર કહ્યું છે કે કષાયોના આવેગમાં માણસ ભાન ભૂલી જાય છે. એટલે કષાયો વિશે કર્મગ્રંથની અંદર એમ કીધું કે કષાયો એ નશીલા પદાર્થ જેવા છે. મજ્જમ વ મોહણીયમ, જેવી રીતે નશીલો પદાર્થ આપણે લઈએ અને આપણે ભાન ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ, ક્યાં છીએ, ક્યાં બેઠા છીએ, કોની સાથે બોલી રહ્યા છે, શું કરી રહ્યા છે, કશી જ ખબર નથી હોતી. જેમ આપણે ભાંગ પીધી હોય અને ભાંગનો નશો ચડે, અને જેવી રીતે યદવા તદવા એટલે જેમ મનમાં આવે એવી ક્રિયા કરવા લાગીએ, આખા જગતને માટે આપણે હાંસી પાત્ર બનીએ, તેવી રીતે જ્યારે કષાયનો ઉદય આવે છે ત્યારે આપણે જ્ઞાની પુરુષો માટે મજાકનું સાધન બની જઈએ છીએ. એ વખતે કોઈ શસ્ત્ર ન મળ્યું ત્યારે એના મનની અંદર એ વિચાર આવ્યો કે છેવટે આ માથા ઉપર મુંગટ તો છે ને, એ મુંગટ લઈને, એટલે એ ભૂલી ગયા છે કે પોતે દીક્ષા લીધી છે. ક્રોધનો જે આવેગ છે એ આવેગની અંદર એ ભૂલી ગયા છે કે પોતે શું છે વર્તમાનમાં. એટલે મુંગટ લેવા માટે હાથ માથા ઉપર લઈ જાય છે અને માથે તો મુંડન હતું. એ મુંડન હતું એક ક્ષણે જ એને ખબર પડી કે હું તો આ બધું છોડીને નીકળી ચૂક્યો છું, મેં બધું જ ત્યાગી દીધું છે, હવે મારું રાજ્ય એ મારું નથી રહ્યું, હું આ ત્યાગીને નીકળ્યો છું. જે મારું નથી એના માટે મારે શોક શું કરવો, જે મારું નથી એના માટે મારે કશાયો શા માટે કરવા જોઈએ. અને એ ક્ષણે આત્મા જાગી ગયો અને ધીરે ધીરે એને પશ્ચાતાપ થવા માંડ્યો. એ પશ્ચાતાપ એટલો તીવ્ર બનતો ગયો અને પ્રશ્ન પૂછાતા ગયા ત્યારે ભગવાને જવાબ આપતા ગયા કે બીજા દેવલોકમાં, ત્રીજા દેવલોકમાં, ચોથા દેવલોકમાં, અને થોડી વારમાં દેવદુંદુભી વાગે છે ત્યારે ક્ષણિક પૂછે છે કે આ દેવદુંદુભી શેની વાગે, તો કે આ એ જ રાજર્ષિને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભાવની જે તીવ્રતા છે, અશુભ ભાવની તીવ્રતા, અશુભ કર્મનો જે તીવ્રતમ બંધ કરાવે છે તે સાતમી નારકીમાં લઈ જનારો હતો. એ જ મુનિને જ્યારે ભાવની જાગૃતિ આવી ગઈ, ક્ષપક્ષ્રેણી માંડી દીધી. ક્ષપક્ષ્રેણી એટલે ભાવનાનો ઉત્કર્ષ, ભાવનો એટલો બધો ઉત્કર્ષ કે આપણે કલ્પના ના કરી શકીએ. સામાન્ય રીતે આપણે એવું કહેવાય છે કે આપણને જ્યારે પૈસા ખર્ચવાના હોય ત્યારે આપણે વિચાર કરીએ છીએ. હમણે જ્યારે વાત કરી કે ભાઈ $10 નાખવાના, એના બદલે આપણે કહું કે $100 નાખવાના, તો કે $100 ને બદલે આખો નાખો ફોન નાખી દે, કારણ કે મૂલ્ય સસ્તું છે એટલે ત્યાગી દે. એટલે આપણે એ મૂલ્યને જોઈએ છીએ, ત્યાગને આપણે જોડીએ છીએ મૂલ્ય સાથે. એ ખરેખર આપણો ત્યાગ નથી હોતો, કેમ કે આપણે એના એ ત્યાગ દ્વારા બીજા ઘણા બધા રાગને આકર્ષિત કરી લઈએ છીએ, બીજી ઘણી બધી વસ્તુઓને ખેંચી લઈએ છીએ. એટલે એ ત્યાગ ત્યાગ નથી રહેતો. એ ત્યાગ ક્યારે કહેવાય કે જ્યારે ખરેખર આત્માનો અધ્યવસાય શુદ્ધ અને નિર્મળ બનતો જાય, અંદરથી નિર્મળતા આવતી જાય. આજે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિની અંદરથી એક નિર્મળતા આવતી ગઈ અને એ નિર્મળતા છે એક ક્ષપક્ષ્રેણીની નિર્મળતા છે. જ્યારે આત્મસ્થ થવા માંડે છે, આત્માની અંદર એ ઊંડો ઉતરવા માંડે છે, ત્યારે એને બહારના પદાર્થોનો રસ નિરસ લાગવા માંડે છે. ત્યાં સુધી એ પદાર્થનો આત્મત્વનો અનુભવ કર્યો નથી. એટલે જ્યાં સુધી શાંતિનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી એને ઘોંઘાટ ગમ્યા કરે છે. જે દિવસે તમે શાંતિનો અનુભવ કરવા માંડો છો તે દિવસે ઘોંઘાટથી પર થવા માંડો છો, તે દિવસે તમને એમ લાગે છે કે આ ઘોંઘાટથી દૂર રહેવું જોઈએ. તો એ જે એકવાર ઉત્તમતાનો અનુભવ થાય ત્યાર પછી આપણા જીવનની અંદર પરિવર્તન આવવા માંડે. એટલે અહીંયા જે કષાયોની તીવ્રતા, મંદતાની વાત કરી, ગઈકાલે આપણે અધિકરણની વાત કરી, ત્યાર પછી એક બીજો વિકલ્પ મૂકે છે કે જ્ઞાત અને અજ્ઞાત. ઘણી બધી વાર આપણે જાણીને, જ્યારે આપણે જાણતા હોઈએ ત્યારે આપણા કષાયો તીવ્ર બને અથવા કષાયો મંદ બને. આપણે જો આત્મત્વ અથવા શાસ્ત્રનું અધ્યયન કરેલું હોય તો નિમિત્ત ગમે તેટલા ઊંચા આવીને ઉભા રહે તો પણ આપણી અંદર તીવ્ર કષાય બનશે, કષાય તીવ્ર નહીં બને. પણ જો આપણી અંદર રાગ તીવ્ર હશે, જાણકારી પડી હશે, તો આપણે અંદર ને અંદર આ બધા રાગ અને દ્વેષના જાળાઓ ગૂંચ્યા કરીશું, રાગ અને દ્વેષની અંદર અટવાયા કરીશું. એટલે જ્ઞાત અને અજ્ઞાત, અજાણતા જાણીને કષાયો થાય, અજાણતા કષાયો થાય, એની પાછી તીવ્રતા અને મંદતા. એટલે જ્ઞાતા જ્ઞાત તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત વીર્યાધિકરણ વીર્ય. આપનું નામ શું? કિરીટભાઈ. કિરીટભાઈ, તમારા ઉપર નથી હવે હું જે કહેવા માંગુ છું, એટલે તમે ન સાંભળતા. એક જણે એમ કહ્યું કે પેલા ભાઈ બહુ હસમુખા છે. તો એને કીધું કે હસમુખા જ હોય ને, બીજું શું કરે? તો કેમ એમ કહો છો? તો કે જાડા છે એટલે તમે એમને પીડાવો તો પણ ઉભા થઈને મારવા તો આવી શકે નહીં, એટલે હસમુખા જ રહે ને, બીજું શું કરી શકે? તો આ છે કે માણસની જે જ્ઞાત બુદ્ધિ છે એ બુદ્ધિનો એ કેવી રીતે ઉપયોગ કરે છે, એ શું જુએ છે અને કેવી રીતે એમાંથી મુક્ત થવાનો અથવા એ બુદ્ધિનો કેવી રીતે ઉપયોગ કરે છે એનો માણસની જે જાણકારી છે એના ઉપર આધાર છે. જો એ જ જાણકારી એ વિચાર કરે તો એને ખ્યાલ આવશે કે મને જે અવસર મળ્યો છે એ અવસરની અંદર હું સારી રીતે ક્રિયા કરી શકું એમ છું, તો હું આ મને મળેલા અવસરની અંદર હું જે કંઈ પણ કરી શકું છું તે બધું કરી લઉં. કાલે ઉઠીને આજે હું જેની મજાક ઉડાવી રહ્યો છું, કદાચ કાલે મારું શરીર એનાથી પણ વધુ સ્થૂળ થઈ જાય. કાલનું શું છે એ કોઈ ભાવિ ભાખી શકતું નથી. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આખી વસ્તુ બદલાઈ જાય છે. જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે વાત જુદી હોય છે, જાણકારી નથી હોતી ત્યારે વાત જુદી હોય છે. આ બધા જ જે પોઈન્ટ્સ છે, આ બધા જે નિમિત્તો છે એને બરાબર સમજવાનું છે. એકવાર એક રાજા પોતાની બહેન પોતાની પત્ની સાથે ઝરૂખામાં બેઠા છે અને એ વખતે એ પેલા બહેને એક સાધુને જોયા અને આંખમાંથી આંસુ આવવા માંડ્યા. રાજા પોતે વિચાર કરે છે કે આની આંખમાં આંસુ કેમ આવી ગયા, જોયું તો એક સાધુ જઈ રહ્યા હતા એને જોઈને આંખમાં આંસુ આવે, એટલે એ વિચાર કરે છે કે આ ચોક્કસ આનો પૂર્વનો પ્રેમી હોવો જોઈએ, નહીં તો કોઈને જોતા આંખમાં આંસુ શું કામ આવી જાય? આંખમાં આંસુ આવવાનું કોઈ કારણ કોઈ નિમિત્ત હોય તો આ જ છે. એટલે એ વખતે એ કશું બોલ્યા નહીં. એણે સૈનિકોને બોલાવીને આદેશ કર્યો કે જે અહીંયા થોડી વાર પહેલા એક સાધુ જતા હતા એ સાધુને તમે પકડો અને એને એની ચામડી ઉતારી નાખો અને એને ખતમ કરી દો, કેમ કે એને જોઈને મારી રાણીને શું થયું છે, રાગ ઉત્પન્ન થયો છે. સૈનિકો તો ચાકર છે, આદેશ નું પાલન કરવું એ એમનો ધર્મ છે. તરત સાધુને શોધી કાઢ્યા અને એમની ચામડી ઉતારી દીધી. ચામડી ઉતારી એટલે એના હાથમાંથી જે ઓઘો હતો એ લોહીથી ખરડાયેલો ત્યાં ઉભો પડ્યો. એ જ વખતે ઉપરથી એક સમડી ઉડતી ઉડતી ત્યાં જઈ રહી હતી. એ સમડીએ એ ઓઘાને જોયો એટલે લોહીથી ખરડાયેલો ઓઘો જોયો એટલે એને લાગ્યું કે આ કોઈક એવો પદાર્થ છે જે ખાવા યોગ્ય છે, એટલે નીચે ઉડતી ઉડતી નીચે આવી એને મોંમાં પકડી ચાંચમાં લઈને એ ઉડવા લાગી. પણ જ્યારે ઉડી ત્યારે એને ખબર પડી કે આ તો નિર્જીવ પદાર્થ છે, નકામો પદાર્થ છે, ખાવા યોગ્ય નથી, મારા માટે કામનો નથી, એટલે એને ચાંચમાંથી એ છોડી દીધો ને એ પડ્યો પેલા ઝરૂખાની અંદર. જ્યારે એ ઝરૂખાની અંદર પડ્યો ત્યારે રાણીને એક ફક્ત દઈને જે અવાજ આવ્યો એટલે બહાર જોવા આવે છે તો ઓઘો છે, એટલે એકદમ ઓખો એટલે રજોહરણ. મહારાજ સાહેબ જે રજોહરણ આપણે જે ચરવડો રાખીએ છીએ એ પ્રકારનું જે સાધન છે એ પ્રકારનું જે ઉપકરણ છે એને ઓઘો રજોહરણ કહેવામાં આવે છે. એટલે એને બહાર આવીને જોયું ત્યારે આ વસ્તુ જોઈ ત્યારે એને એકદમ ખ્યાલ આવ્યો કે આ શું થઈ ગયું. તપાસ કરી તો કે આ પેલા જ સાધુનું. ત્યારે એ રાજા પાસે આવીને કહે છે કે આ જેણે પણ કર્યું એને પકડીને સજા કરો, કેમ કે એણે મારા ભાઈને મારી નાખ્યો. રાજા એકદમ ચમકે છે કે મેં મેં કેટલો મોટો અનર્થ કરી નાખ્યો. અજાણતા જે જાણ્યો થોડોક મેં પ્રયાસ કર્યો હોત તો મારા મનની અંદર આવો તીવ્ર તછાઈ, એટલે એક તરફ પ્રાણી પ્રત્યેનો તીવ્ર રાગ, એ રાગના કારણે ઉત્પન્ન થયેલો કષાય અને એ કષાયના કારણે તીવ્ર બંધાયેલું કર્મ, એટલે આ જે આખી માયાજાળ છે એ માયાજાળ આખી સમજાય તો આખું જીવન પલટાય. તો આખો આપણને ખ્યાલ આવવા માંડે કે આપણે શું કરી રહ્યા છીએ. અનર્ગલ એટલે અમાપ, જેની આપણે માપણી ન કરી શકીએ એટલું નિરર્થક, વગર લેવા દેવા આપણે આપણું કર્મનું બેલેન્સ વધાર્યા કરીએ છીએ. લેવા દેવા વગર એટલે જેનો આપણને કોઈ જરૂર નથી, છતાં પણ આપણા કર્મોના પુદ્ગલોનું બેલેન્સ આપણા અંદર આપણું જે આત્મા ઉપર છે એનું વધાર્યા કરીએ છીએ. તો અહીંયા જે વાત આપણે કહીએ જ્ઞાત અને અજ્ઞાત, જ્ઞાતથી પણ તીવ્ર કર્મ બંધાય, અજ્ઞાતતાથી પણ તીવ્ર કર્મ બંધાય. અને ત્યાર પછી છેલ્લી વાત કરે છે કે વીર્ય, તમારી પાસે તાકાત, જ્યારે તાકાત વધવા માંડે છે ત્યારે કષાયોની તીવ્રતા વધવા માંડે છે. જ્યારે તાકાત ઓછી હોય છે ત્યારે કષાયોની તીવ્રતા ઓછી હોય છે. જ્યારે આપણે બાળક હોઈએ છીએ ત્યારે આપણને ગુસ્સો આવે છે, ત્યારે કેવો હોય છે? જ્યારે આપણે વિદ્યાર્થી હોઈએ છીએ ત્યારે ગુસ્સો આવે છે, ત્યારે કેવો થાય? જ્યારે આપણે સર્વિસમાં ક્યાંક જોડાયા હોઈએ ત્યારે કેવું થાય? અને જ્યારે આપણે બોસ બની જઈએ ત્યારે કેવું આવે? અને જ્યારે આપણે એક સામ્રાજ્યના અધિપતિ બની જઈએ ત્યારે કેવો આવે ગુસ્સો? શક્તિ વધતી જાય એમ એમ કષાયો પણ તીવ્ર બનતા જાય. એટલે કહે છે કે શક્તિ વધે ત્યારે ભાવ એવો કરવાનો કે મારા કરતા પણ વધુ શક્તિશાળી લોકો આ જગતની અંદર બિરાજમાન છે, એની આગળ મારી શક્તિ તો અલ્પ છે. આવો ભાવ જ્યારે જીવ કરે ત્યારે એ તીવ્ર ઉત્પન્ન થતા કષાયોને પણ મંદ પાડી શકે. અને એનાથી પણ જ્યારે આપણે જ્યારે આ ગ્રંથની અંદર આના પછીની તરતની જે વાત આવે છે એ વાત છે વિતરાગ પરમાત્માના સ્વરૂપ વિશેની. અને હરિભદ્રપુરી મહારાજે વિતરાગ પરમાત્માના સ્વરૂપ માટે આખો એક ગ્રંથ લખ્યો કે લલિત વિસ્તરા ગ્રંથ. એ લલિત વિસ્તરા ગ્રંથની અંદર પરમાત્માનું સ્વરૂપનું વર્ણન કર્યું છે કે પરમાત્મા કેવા હોય છે. આપણે નમુથુણમ સૂત્ર બોલીએ છીએ, રોજ બોલી કાઢીએ છીએ, નમુથુણમ હરિયંતાણ ભગવંતાણમ આયગરાણમ તીર્થયરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરુષોત્તમાણમ, અને પ્રતિક્રમણની અંદર અનેક વાર બોલીએ છીએ, ચૈત્યવંદન કરતા બોલીએ છીએ. પણ આ એક સૂત્ર એ પેલા સિદ્ધર્ષિ ગણીનું આખું જીવન પલટી નાખ્યું, આખું જીવન પલટી નાખ્યું. એની અંદર એક અદભુત વાત કરી છે કે ઘણા બધા લોકોને પોતાના રૂપનો અહંકાર હોય છે, પોતે બહુ સરસ દેખાય છે એવું એ માનતો હોય છે. આ એક એવી પરિસ્થિતિ છે કે વ્યક્તિ પોતે પોતાની અંદર મોહિત હોય છે, વ્યક્તિ પોતે પોતાની અંદર મોહિત હોય. આ એક તમે સ્ટડી કરજો કે જીવનના અંત સુધી આપણે આપણા મોહમાંથી બહાર નથી નીકળતા. આપણે આમ ઘરડા થઈ ગયા, વાળ ધોળા થઈ જાય, બધું થઈ જાય, પણ આપણને એમ લાગે કે આપણે બહુ સ્વરૂપવાન છીએ, બહુ સુંદર છીએ. અને જ્યારે મિરર સામે ઉભા હોઈએ ત્યારે 2 મિનિટ વધુ ઉભા રહેવાનું મન થાય, થાય કે નહીં લક્ષભાઈ? તો કાલે બધા મિરર કઢાવી નાખ્યો, ચલો. કહેવાનો મતલબ એ જ છે કે મિરર સામે ઉભા હોઈએ ત્યારે આપણને શું વિચાર આવે, આટલો એક વિચાર કરજો તમે. અને એ જ સમયે ખ્યાલ આવશે કે મને મારામાં કેટલો મોહ છે, બીજી બધામાં તો મોહ હોય, મને મારા પોતાના આ જે દેહ છે એમાં મોહ ઉત્પન્ન થઈ ગયો. આપણી વાત તો જવા દો, પેલા ભરત ચક્રવર્તીને મોહ થઈ ગયો હતો. શું થઈ ગયું હતું ભરત ચક્રવર્તીને? એ એમ માનતો હતો કે મારા જેવું રૂપ કોઈનું નથી, મારા જેવો સમર્થ કોઈ નથી. અને એના ડ્રેસિંગ રૂમની અંદર એ બેઠો હતો, તૈયાર થઈ રહ્યો હતો. પણ ભાગ્ય જુઓ અદ્ભુત ભાગ્ય કે જે માણસને ડ્રેસિંગ રૂમમાં બેઠો છે, જે રૂમની અંદર માણસને રાગ સિવાયની કોઈ વાત યાદ ના આવે, કેમ કે ત્યાં મેકઅપના સાધનો પડ્યા હોય, ત્યાં અંગરાગના સાધનો પડ્યા હોય, ત્યાં પરફ્યુમ્સ પડ્યા હોય, ત્યાં બીજું બધું પડ્યું હોય, માત્ર અને માત્ર રાગના સાધનો હોય, એ રાગના ઘરમાં બેસીને વિરાગ ઉત્પન્ન થઈ જાય તો એ કેટલી અદ્ભુત વાત કહેવાય. રાગના ઘરમાં બેઠા જે અરીસા ભવન એનું નામ છે, એ અરીસા ભવન એટલે ચારે બાજુ મિરર લગાડેલા છે. આજે પહેલી વાર ઘટના એવી ઘટી કે એના હાથમાંથી વીંટી પડી ગઈ, અને વીંટી પડી ગઈને એનું જે એને કાચમાં એના મિરરની અંદર એનો આંગળીનો જે જુએ છે, એનો પડછાયો પ્રતિછાયા જુએ છે. આજે એને એમ થાય છે કે આ વીંટી વગર આંગળી શોભતી નથી. રોજ જ્યારે વીંટી પહેરીને એમ માનતો હશે, ખાલી એ ભરત ચક્રવર્તી જ્યારે વીંટી પહેરતો હશે ત્યારે માત્ર વીંટી નહીં પહેરતા હોય, એ વીંટી પહેરતા હશે ત્યારે એની અંદર એવો તીવ્ર કષાય પણ પડેલો હશે કે આવી વીંટી બીજા કોઈની નથી, આ વીંટીથી મારી આંગળી કેટલી સરસ શોભે છે, આવી વીંટી બીજા કોઈની પાસે નથી, અને મારી વીંટીનો આમ પ્રભાવ કેટલો પડે કે હું આમ જતો અને લોકો આમ વિચાર કરે કે વાહ કેટલી સરસ વીંટી પહેરી છે, મારો મુગટ જુએ ને લોકો વિચાર કરતા હશે, મારો હાર જુએ ને વિચાર કરતા હશે. આવો વિચાર એ વખતે થતો હશે, આજે પહેલી વાર એવો વિચાર આવ્યો કે આ વીંટી વગર આંગળી શોભતી નથી, અને એકદમ આખો યુ ટર્ન આવે છે. યુ ટર્ન એવો આવે છે, એના મનની અંદર એવો ભાવ ઉત્પન્ન થાય છે કે જો મારો દેહ પરથી શોભતો હોય તો આ દેહનો મતલબ શું? હું રોજ સવારે અત્યંત સુંદર મોંઘામાં મોંઘા સાધનોથી પ્રસાધનોથી મારા દેહને સુશોભિત કરતો, અને સાંજ પડતા પડતા આ દેહ પાછો પેલા બધા જ સાધનો બધા જ જે શું કહેવાય બહેનોને વધુ ખબર હોય એ બધા જ મારા દેહને પણ વિકૃત કરી દેતા અને એ પણ ગંધાવા લાગતા હોય તો મારે કંઈક વિચાર કરવો જોઈએ. આ જે વિચાર આવ્યો આજે ભરત ચક્રવર્તીને કે આ બધું નશ્વર છે, પરથી પરને શોભા આપી રહ્યો છું, જે વસ્તુ છોડવાની છે એનાથી હું વધુ મોહિત થઈ ગયો છું, અને ભાવ આખો બદલાઈ ગયો. એ ભાવ બદલાયોને એની અંદર ઊંચે ચડી ગયા, અને આરીસા ભુવનની અંદર કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આ એક અદ્ભુત ઘટના કે જ્યાં રાગનું ઘર છે ત્યાં વિરાગની પરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર પહોંચી જવું. એટલે કહેવાનો મતલબ એ છે કે આખો જે આ ધર્મ છે એ ધર્મની અંદર ભાવને શુદ્ધ નિર્મળ કરવાની વાત છે, અને ભાવને શુદ્ધ કરવા માટે નિર્મળ કરવા માટે બહારના બધા નિમિત્તો છે. એ બહારના નિમિત્તો હોય તો અંદરનું નિર્મળ થાય, બાકી એમ આપણે વિચાર કરીએ કે જેમ ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થઈ જવું એમ મને થઈ જશે, હું પણ રોજ આરીસા ભુવનમાં જઈ અને હાથે કરીને થોડીક મોટી વીંટી પહેરું અને આમ નાઈને બહાર નીકળું અને પડી જાય અને વિચાર કરું તો એમ કઈ કેવળ જ્ઞાન ના થાય. થાય ખરું બિલ્લેશભાઈ? થઈ જાય, થાય. એક જણ થઈ ગયું છું, નાટક કરતા કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. શું થયું? નાટક કરતા કરતા તમને ખ્યાલ હશે, બહેનોને ખબર હશે, અષાઢાભૂતિ નામના મુનિને, કે અષાઢાભૂતિ નામના એક મુનિ ગોચરી કરવા નીકળે છે. આજે ગોચરીએ એના ગુરુ છે, બહુ હોશિયાર હતા, બહુ જમાનાના ખાધેલ હતા. એમને જોયું હતું કે આ એક અત્યંત યુવાન સ્વરૂપવાન સાધુ છે, એને ગોચરીએ મોકલતા નહીં કે આના રૂપને જોઈને મોહિત થઈ જશે, લોકો મોહિત થઈ જશે અને એનો અહંકાર આને ઊભો થશે. એને માત્ર સ્વાધ્યાયની અંદર જ રત રાખતા હતા, પણ આજે કંઈક એવી ઘટના ઘટી કે એમને જ ગોચરીએ જવું પડે એવું હતું. ગોચરીએ નીકળ્યા, એક નાટ્યકારના ઘરે ગોચરીએ પહોંચી ગયા. એ નાટ્યકાર ઉપર બેઠો તો એ જોઈ રહ્યો છે ઘરમાં આજે એક મુનિ ગોચરી આવ્યા છે, એની દીકરી દોરાવે છે, આજે ઘરની અંદર લાડવા બનાવે છે. એ લાડવાની સુગંધથી મુનિને પણ આનંદ આવે તો કે આજે સરસ મજાની ગોચરી મળશે. એટલી બહેનોએ લાડવો વરાવ્યો. સાધુ બહાર નીકળ્યા, વિચાર કરે છે કે અદભુત, આની સુગંધ આટલી બધી છે, આની મહેક, આની સોડમ આટલી બધી છે, પણ મોટી મુશ્કેલી એ છે કે એક જ લાડવો ગોચરીમાં વરાવે છે ને નિયમ પ્રમાણે ગોચરીનો આ જે એક લાડવો છે તો ગુરુના ભાગે જશે, મારા ભાગે કશું નહીં આવે, અને અમારું ગ્રુપ તો મોટું છે, શું કરું. તરત યાદ આવ્યું કે મને વિદ્યા, રૂપ પરિવર્તનની વિદ્યા આવડે છે, એટલે બાજુની ગલીમાં જઈને બાળ સાધુનું રૂપ લઈ લીધું. ફરી ગોચરી આવે, ફરી એક લાડવો વરાવે પેલા બહેનોએ, પણ થયું કે બે લાડવા આવ્યા છે પણ હજુ પણ મારા ભાગમાં તો નહીં જ આવે. એક ત્રીજા લાડવાની જરૂર હતી, એટલે એક બહુ ઘરડા એવા સાધુનું રૂપ લીધું. ત્રીજી વાર ગોચરી આવે છે, ત્રીજો લાડવો મળી ગયો છે, નીકળી ગયા. હવે ઉપર પેલો નાટ્યકાર છે, બેઠો બેઠો આ બધું જુએ છે. એને થયું કે આ એક આપણો કામનો માણસ છે. માણસ છે ને હંમેશા જ્યાં લાભ દેખાતો હોય ને ત્યાં એના વિચારો બધા જ આખા જુદી રીતે ચાલવા માંડે. એની આમ કોમ્પ્યુટરની અંદર જેમ આપણી આંગળીઓ ફટાફટ ફટાફટ કામની ઈમેલ આવે તો તરત જવાબ આપવા માંડીએ ને, એવી રીતે માણસનું મન પણ એટલું જ તીવ્રતાથી ચાલવા માંડે. એટલી તીવ્રતાથી ચાલવા માંડ્યું કે આ માણસને મેં બરાબર જોયો છે, એને કંઈ સાધુ બાજુ સાથે લેવા દેવા નહોતી, એને તો વ્યક્તિ સાથે લેવા દેવા. એણે જોયું કે આ એકના એક જ સાધુ થોડી વારની અંદર ત્રણ ત્રણ વાર અહીંયા આવે, ત્રણ પ્રકારના રૂપ લઈને આવે, અને એ જો અમારી મંડળીમાં આવી જાય તો અમારી મંડળી આ નગરની શ્રેષ્ઠ નાટ્યકારની મંડળી થઈ જાય. પણ એને લાવવા કઈ રીતે? એમણે નક્કી કરી લીધું હતું કે આ ચોક્કસ આવતીકાલે આવશે. એટલે નીચે ઉતર્યા ને કીધું કે બેટા બેટીઓ, તમે લાડવા બીજા થોડા તૈયાર રાખો, કાલે આ ફરી આવશે આ મુનિ. તો કે આજે એક નહીં ત્રણ મુનિ આવ્યા હતા. તો કે હા, જેટલા આવ્યા હોય એટલા, કાલે આવશે. જ્યારે આપણે પરમ દિવસે જોયું હતું કે ઇન્દ્રિયો છે વિષયોમાં આસક્ત થઈ જાય છે ત્યારે એ બધું ભાન ભૂલી જાય છે. આ સાધુને લાડવાનો રંગ લાગ્યો, બીજા દિવસે ફરી ગોચરી આવ્યા, ફરી લાડવા મળ્યા. આજે થોડી એટલી મહેનત ના કરવી પડી, પહેલા જ ત્રણ લાડવા મળી ગયા. ત્રીજા દિવસે આવ્યા, લાડવા વરાવે છે ત્યારે પેલો નાટ્યકાર ઊભો રહે છે અને હાથ પકડી લે છે કે મહારાજ, આ જિંદગી શું કામ ખરાબ કરી રહ્યા છો, આવી જાઓ, અમે તમને રોજ લાડવા ખવડાવીશું. તમારા માટે હવે રોજ પાર્ટી જ પાર્ટી છે, તમારે જે ખાવું હશે ખાવા મળશે, અહીંયા આવી જાઓ. સાધુ આ મોહની અંદર, એટલે મોહ છે, માણસ જ્યારે મોહમાં અટવાય છે ત્યારે એ બધું ભૂલી જાય છે, ત્યારે ફળ કાળ બધું ભૂલે છે. એટલે આપણે જે વાત કરી કે જ્ઞાનીઓએ જે કર્મ છે મોહનીય કર્મ, એને નશા જેવું કહ્યું છે કે નશો ચડે ત્યારે માણસ ભૂલી જાય છે, ક્રોધ આવે છે ત્યારે માણસ ભૂલી જાય છે કે હું મારા બાપ જોડે વાત કરી રહ્યો છું, મારી પત્ની જોડે વાત કરી રહ્યો છું, કે મારા દીકરા જોડે વાત કરી રહ્યો છું, કશું જ યાદ નથી રહેતું. એ જ્યારે ક્રોધ ઉતરે છે ત્યારે માણસની યાદ આવે છે કે આ નતું બોલવાનું ભૂલી ગયો, નતું વિચારવાનું વિચારી કાઢ્યું. એટલે આને નશીલું કહ્યું છે કે આ નશા જેવું, નશો ચડે ને માણસ ભાન ભૂલે, એમાં ભાન ભૂલે. પેલા એ કહ્યું કે સારું હું આવી જઈશ, પણ મારે ગુરુ પાસે જવું પડશે. ગુરુ પાસે ગયા, ગુરુને વાત કરી કે ભાઈ ગુરુજી, હવે હું આ તમારી સાથે રહી શકું એમ નથી. તો કે સારું, હું તને જવાને તો આમ તો આજ્ઞા અપાય નહીં, પણ હવે તારો ભાવ જ નથી રહ્યો તો તું એક કામ કરજે, જ્યાં જાય છે ત્યાં એમને કહેજે કે બે વાત તમારે ક્યારેય નહીં કરવાની, બે વાત તમારે ક્યારેય નહીં કરવાની. એક વાત છે કે ક્યારેય દારૂ નહીં પીવાનો, અને બીજું કે ક્યારેય જુગાર નહીં રમવાનો. પેલા નાટ્યકારે કીધું કે આ તો બહુ સામાન્ય વાતો છે, આમાં માટે આ છોડવું સહેલું છે. હું દારૂ પીવું છું ને જુગારે રમું છું, પણ હવે હું આજથી છોડી દઈશ. અને આનો ધંધો ધૂમધકાર ચાલવા માંડ્યો. એક દિવસ રાજાએ એવું કહ્યું કે એક એવું નાટક ભજવવાનું કે જે નાટક ભજવાય, એક એવું પાત્ર ભજવો કે જે પાત્ર ભજવાયું હોય એવું સંપૂર્ણતઃ અક્ષરશઃ એવી જ રીતે ભજવાવું જોઈએ, અને જે એવું નાટક ભજવશે એને હું અડધું રાજ્ય આપી દઈશ. આજે પેલા નાટ્યકારે વિચાર્યું કે હું અડધા રાજ્યનો માલિક બની ગયો છું, અને આ મારી સાથે જે સાધુ છે અત્યારે, હવે તો એ ગૃહસ્થ વેશમાં છે, એ હું જે ઈચ્છું છું એ કરશે, એ ભજવશે, અને ભજવતા ભજવતા આવતીકાલની સવાર અમારા માટે રાજા દેવી હશે, અમે રાજાના અધિકારી બની જઈશું અને દારૂનો નશો કરી લીધો. આ જોયું પેલા મુનિમાંથી પતિત થયેલા એ વ્યક્તિએ, અને એ વખતે એને ખ્યાલ આવ્યો કે જેના માટે મેં મારું ઉચ્ચ કોટીનું સંયમ છોડી દીધું એ ખાલી એક પદાર્થ ન છોડી શકે. માણસની કેટલી મર્યાદા, માણસની કેટલી લાચારી કે આટલું મોટું જે મારું જીવન આખું ઉમી દીધું, સાધનાને આટલા બધા ઉચ્ચ શિખરે પહોંચ્યો, અને જેના માટે મેં એ બધું છોડીને અહીંયા આવ્યો એને આટલી પણ શરમ ના ભરી કે આ બધું નકામું છે, નિરર્થક. પણ હવે તો સમય વીતી ગયો હતો, જે નહોતું થવાનું એ થઈ ગયું હતું. પણ એમણે કીધું કે આજે હવે હું ભરત ચક્રવર્તીનું નાટક ભજવું, અને ભરત ચક્રવર્તીનું નાટક ભજવતા ભજવતા અનિત્ય ભાવનાની ભાવના ભાવતા ભાવતા હું પણ ભરત ચક્રવર્તીએ જે આરિસા ભુવનની અંદર જે ભાવ ભાવ્યો હતો એ ભાવ ભાવીશ આજે. અને બરાબર આરિસા ભુવનની અંદર રાત્રે જ્યારે નાટક ભજવાયું એ જ વખતે એના આંગળીમાંથી વીતી પડી ગઈ. વીતી પડીને એ જ વખતે એ અનિત્ય ભાવનાની ભાવના ભાવે છે, અને એ અનિત્ય ભાવનાની ભાવના ભાવતા ભાવતા એને પણ ત્યાં કેવળ જ્ઞાન થયું. એટલે નાટક જો સાચું કરતા આવડે તો બેડો પાર થઈ જાય, નાટક જો નાટક કરવાની રીતે કરીએ તો ક્યારેય પાર આવે નહીં. તો આ ભરત ચક્રવર્તી રાગના ઘરની અંદર બેસીને વૈરાગ્યના શિખર ઉપર પહોંચી શક્યા, એનું કારણ એમની જે શક્તિ હતી, એ સામર્થ્ય હતું, એ સામર્થ્યને એમણે બરાબર પારખી લીધું હતું, અને રોજ પરમાત્માની પાસે બેસીને એમના ઉપદેશ દ્વારા એમણે આત્માને ભાવિત કર્યો હતો. આત્માને ભાવિત કર્યા વગર આપણે એમ કહીએ કે ભાઈ આ વસ્તુ થઈ જશે તો એ થતું નથી. કેટલાક શબ્દો કાને પડ્યા હશે, કેટલીક વાતો કાને પડી હશે, તો ક્યારેક એ શબ્દો આપણા જીવનની અંદર લાભ કરતા થશે, તો ક્યારેક આપણું જીવન એ શબ્દો દ્વારા દિવ્ય બની શકશે. ગઈકાલે આપણે જોયું હતું કે ઘણી વાર એક વાક્ય, માત્ર એક વાક્યથી પણ આખું જીવન દિવ્ય બની શકે. આ બધા આપણે જુદા જુદા એંગલથી જોઈએ છીએ, એનું કારણ એટલું જ કે ભાવોની અને બાહ્ય ક્રિયાઓની આપણા જીવન ઉપર કેટલી બધી અસર પડે છે, અને એ અસરને તમે જોતા શીખો તો આખું જીવન પલટાઈ જાય. એટલે કહે છે કે તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત વિધ્યાધિકરણ વિશે છે એ તદ વિશે છે. આ કષાયોની અંદર તીવ્ર મંદતા આવે છે, ક્રિયાની અંદર ભિન્નતા આવે છે, એ આ બધા કારણોને લઈને આવે છે. અને જ્યારે જીવને સંપૂર્ણપણે સત્ય સમજાવા લાગે છે, સત્ય એટલે કે સાચું શું છે અને છોડવા જેવું શું છે એ સમજાવા લાગે છે, ત્યારે એ સીધો અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં આવી જાય છે. એટલે ગઈકાલે આપણે જે વાત કરતા હતા કે બુદ્ધે જ્યારે એમ કહ્યું કે 100 કિલોમીટર લાંબુ દોરડું છે અને બાળવા માટે તારે પથારેલા દોરડાને બાળવા માટે તારે એટલો બધો સમય લગાડવાની જરૂર નથી, જો તું એને એને જ ગૂંચળું વાળી દે અને એને સળગાવી દે તો તરત એ બળીને ભસ્મ થઈ જશે. તો ભાવાગ્નિ, અંદર પડેલો ભાવાગ્નિ, ભાવરૂપી અગ્નિ એટલો બધો પ્રબળ બની શકે છે, જેમ એ ખોટી દિશામાં પ્રબળ બને તો ભયંકર પાપનું નિમિત્ત બને, પણ જો એ સાચી દિશામાં પ્રબળ બને તો બહુ જબરદસ્ત લાભનું નિમિત્ત બને. એટલે અહીંયા હરિભદ્રસુરી મહારાજ જે આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે રૂપ આપણે જોઈએ અને એ રૂપ જોતા જોતા એ ભાવ ભાવવાનો છે કે મારું રૂપ ગમે તેટલું સુંદર હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય, તો પણ પરમાત્માની આગળ તો અત્યંત અલ્પતમ રૂપ છે. એ હરિભદ્રસુરી મહારાજ એ લલિત વિસ્તર આ ગ્રંથની અંદર કહે છે કે પરમાત્માની આંગળીની વાત કરે છે કે પરમાત્માના અંગૂઠાની, તે વાત તમે ભક્તામર સ્તોત્રની અંદર બોલો છો કે ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણા મુદ્યોત કમ દલિત પાપ તમો વિતાન સમ્યક પ્રણન્ય દિન પાદ યુગમ યુગાદા. પાદ પગ, કે હે ભગવાન તમારા પગોને, તમારા જે ચરણ છે એને જો હું સમ્યક રીતે સમજી લઉં તો એ ચરણો સંસારરૂપી સમુદ્રની અંદર ડૂબતા પાણી ડૂબતા પ્રાણીઓ માટે આલંબનરૂપ છે. ત્યારે આ પરમાત્માના ચરણોના સ્વરૂપનું વર્ણન કરવાનો વખત આવ્યો હરિભદ્રસુરી મહારાજે. ત્યારે કેવી રીતે વર્ણન કર્યું? તમે ક્યારેક કોઈકના ચરણના વખાણ તો કર્યા હશે ને? નહીં, નથી કર્યા. સાચું બોલજો, આજે ઉપવાસ છે તમારા. નહીં, તમારા ફાધરના પગના ચરણના નથી કર્યા તો પછી ના કેમ પાડો છો? તો હવે દિશા કઈ બાજુ દોડે છે? પરમાત્માના ચરણોનું જ્યારે એમને પ્રશંસા કરવાની, પરમાત્માના ચરણનું સ્વરૂપ વર્ણવાની વાત આવી ત્યારે એમણે કીધું કે જ્યારે દેવો આવ્યા ત્યારે એક બાજુ પરમાત્માના ચરણ છે ને બીજી બાજુ દેવનું મુખ છે, આ બંનેનું હું જ્યારે જોતો હતો કે બંનેના રૂપને હું જોતો હતો ત્યારે એમ લાગતું હતું કે ઇન્દ્રનું જે મુખ છે એ ફિક્કા પડી ગયેલા કોલસા જેવું અને પરમાત્માના ચરણનું જે સ્વરૂપ છે એ અત્યંત દિવ્ય. એટલે પરમાત્માના ચરણ આગળ ઇન્દ્રના રૂપ મુખનું રૂપ અત્યંત સામાન્ય લાગતું હતું, નિશ્ચેત થઈ ગયેલા એટલે બળેલો કોલસો એના ઉપર રાખ ચડેલી ગયો અને જેવો દેખાય એવો નિશ્ચેત દેખાતો હતો. એટલે કે પરમાત્માના ચરણની અંદર એને કેટલું રૂપ દેખાયું. એટલે કહે છે કે પરમાત્માનું ચરણ અનંત રૂપ એટલે ઇન્દ્રના રૂપ કરતા પણ અનંત ગણું સુંદર છે. આપણને પ્રશ્ન થાય કે આવું દેખાય ખરું? આ તો બધી વિંગ્સ છે એવું લાગે ને બિંદેશભાઈ, કે ના લાગે? અહીંયા રોજ દર્શન કરો છો ને? એટલે રોજ એટલે અમને અવારનવાર અવારનવાર એમ કરીએ છીએ. પ્રશ્ન ઉઠ્યો તો આ કોને? રાજાને પ્રશ્ન ઉઠ્યો તો એને થયું કે આ મજનુ છે એ લૈલા પાછળ પાગલ બનેલો છે, તો લાવ હું જોઉં તો ખરો કે લૈલા કેવી છે. એટલે પેલા લૈલાને બોલાવી, બહુ સારી નહોતી, બહુ કદરૂપી લાગતી હતી, પણ લોકો પાસે સાંભળ્યું હતું કે આ મજનુ લૈલામાં એટલો બધો પાગલ બન્યો છે, એટલો બધો પાગલ બન્યો છે કે એને એના સિવાય કંઈ દેખાતું જ નથી, અને લોકો એની મજાક પણ ઉડાડતા હતા, પણ આ કોઈનું કશું સાંભળતો નહોતો. એટલે રાજાએ હવે મજનુને બોલાવ્યું, મજનુને બોલાવીને કીધું કે મજનુ આ જો અહીંયા અંદર આ મારા રૂમની અંદર આટલી બધી સુંદર કન્યાઓ છે, એમાંથી તને જે પસંદ પડે એ તું લઈ લે, અને એક એક થી કડિયાથી અત્યંત સુંદર સ્વરૂપવાન કન્યાઓ. એટલે એને જોયું, મોઢું ઊંચું કરીને જોયું, એક પછી એક પછી એક કન્યાને જોતો ગયો. એને કહ્યું કે રાજાજી આમાં કંઈ માલ નથી. તો કે કેમ? મેં લૈલાને જોઈ છે, એના કરતા તો અનેક ઘણી સુંદર આ કન્યાઓ છે. તો કહે છે કે રાજાજી લૈલાને જાણવા માટે મજનુની આંખો જોઈએ. તમારી પાસે એ આંખો ક્યાં છે કે મજનુમાં શું છે તમે ક્યાં જુઓ છો?
એ તો માનતુંગ સુરી જેવી આંખો જોઈએ આપણે કે આ પરમાત્મા શું છે એ જોવા માટે. એમણે આપણને એક માધ્યમ આપ્યું, ભક્તામરનું માધ્યમ આપ્યું, પણ ભક્તામર આપણા માટે માત્ર શબ્દો બની ગયા. પણ એ માધ્યમનો ઉપયોગ કરીને પરમાત્મા સુધી પહોંચવાની જે કળા આપણે પામવાની હતી કે એ પાદોનું આલંબન લઈને જીવો તરી ગયા, તો હું કેમ ડૂબી જઉં છું? કારણ કે એ દ્રષ્ટિ નથી, એ ભાવ અંદરથી આવતા નથી. જે ભાવ માનતુંગ સુરીને આવ્યા, એ ભાવ કોઈક વાર આપણે બેસીને વિચાર કરવાનો કે જે માનતુંગ સુરી કથા એક બાજુ મૂકો, કથા પણ અદ્ભુત છે માનતુંગ સુરીની, પણ એને એક બાજુ મૂકો, ક્યારેક તમે એના અર્થનો વિચાર કરજો કે આમ ભક્તામર સ્તોત્રના જે અર્થ છે એ અર્થ પ્રમાણે એ પરમાત્માને કેવી રીતે જોઈ રહ્યા છે. તો એવું મારી નજરમાં પરમાત્માનું રૂપ કેમ દેખાતું નથી? એવું જે દિવસે રૂપ દેખાશે તે દિવસે આપણે પણ એ ચરણોથી તરી જઈશું, એ ચરણોને આપણે પકડીને આગળ વધી જઈશું. એ વાત અહીંયા સમજવાની છે. એટલે તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત વિર્યાધિકરણ વિશેષ હિ તદ વિશેષ, જ્યારે એ ભાવ આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મારું મન કઈ બાજુ દોડી રહ્યું છે, કયા કષાયોની અંદર રમી રહ્યું છે, કઈ દિશામાં દોડી રહ્યું છે. અને જ્યારે એક આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, ગઈકાલે આપણે જોઈ હતી ત્રણ દ્રષ્ટિ, એક દ્રષ્ટિ જોઈ હતી ગીધની દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ જોઈ હતી કાગડાની દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ જોઈ હતી પીળિયા જેને કમળો થયો છે એવાની દ્રષ્ટિ. એ તો બધી ખરાબ દ્રષ્ટિઓ છે. હવે સારી દ્રષ્ટિઓમાંની એક દ્રષ્ટિ આપણે કાલે જોઈ હતી, માઇક્રોસ્કોપિક દ્રષ્ટિ, કે સૂક્ષ્મ વસ્તુને, સૂક્ષ્મ પદાર્થોને પકડવાની કોશિશ કે ભાઈ આ જે 2500-2600 વર્ષ પછી પણ આ શાસ્ત્રો આજે પણ હયાત છે તો આનું શું રહસ્ય છે. હું સામાન્ય દિવસોની અંદર, ચાલુ દિવસોની અંદર તો એટલો બધો વ્યસ્ત છું કે મને એનો કંઈ ટાઈમ મળતો નથી. આજે થોડો અવસર મળ્યો છે તો એ શબ્દોને, એ શાસ્ત્રોને, એને હું સમજવાની કોશિશ કરું. તો એ જ્યારે તમે આવો વિચાર કરશો ત્યારે એ દ્રષ્ટિ છે સૂક્ષ્મ બને છે. અને સૂક્ષ્મ બને છે જેવી રીતે સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપિક જે માઇક્રોસ્કોપ યંત્ર છે, મશીન છે, એ નાની વસ્તુને મોટી કરે છે, એવી જ રીતે આપણને આ જે પદાર્થો છે એ પદાર્થો સ્પષ્ટ થવા માંડશે. એક આ દ્રષ્ટિ. બીજી દૂરબીન જેવી દ્રષ્ટિ, કે દૂર દૂરના પદાર્થોને આપણે અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ. દૂરના પદાર્થો એટલે જે અતિન્દ્રિય બાબતો છે. આત્મા ઇન્દ્રિયોથી પારખી શકાતી નથી, આત્મા ઇન્દ્રિયોથી પારખી શકાતો નથી. કોઈ એમ કહે કે મને તમે આત્મા બતાવો તો હું માનું, તો આ પ્રશ્ન વિવેકાનંદને પૂછ્યો હતો કે એણે કહ્યું કે ભાઈ તમે આત્મા બતાવો તો હું માનું, અમે તો માનીએ કોને, જે પ્રત્યક્ષ હોય એને. પ્રત્યક્ષનો અર્થ એ છે કે ઇન્દ્રિયથી જણાય એને. એટલે એણે કીધું કે સારું હું બતાવું. એને એક ઠેટ એના પેટમાં મારી. કીધું કે શું થયું? કે વાગ્યું. તો જે વાગ્યું એને બતાવું મને શું, તને જે પીડા થઈ એ બતાવ તો હું માનું કે તને પીડા થઈ છે. તો કે પીડા એવી રીતે દ્રષ્ટિગોચર ના થાય તો અનુભવાય. તો કે બસ આત્મા પણ એવો જ છે, અનુભવાય. એ અનુભવથી આવતો હોય છે, એ આંખ હાથમાં લઈને બતાવી શકાતો નથી, એનો સ્વાદ ચાખી શકાતો નથી, એનો ગંધ નથી પામી શકાતી, એ તો અતિન્દ્રિય છે. તો જેવી રીતે આકાશ વગેરેની અંદર અત્યંત દૂર રહેલા પદાર્થો પેલું દૂરબીન આપણને અહીંયા બતાવે છે, એવી રીતે આપણે જ્યારે સાધનાના ક્ષેત્રની અંદર ઊંડા ઉતરીએ છીએ ત્યારે આપણને આ અતિન્દ્રિય પદાર્થોનો બોધ થવા માંડે છે. એટલે આપણી દ્રષ્ટિ છે એ કેવી દેખાય છે? આવી દૂરબીન જેવી બને છે. દૂર દૂરના પદાર્થો પણ વધુ સ્પષ્ટ દેખાવા માંડે છે.
અને એક દ્રષ્ટિ છે કેલિડોસ્કોપ જેવી દ્રષ્ટિ. બંગડીના ટુકડા નાખીને પેલું બનાવ્યું હોય અને અંદર તમે જુઓ તો જાત જાતના ચિત્રો બને, જે બહારથી આપણને દેખાય કે સાવ સામાન્ય વસ્તુ છે, પણ બાળકને જ્યારે જોવા આપો ત્યારે આમ ખખડાવ્યા કરે, ફેરવ્યા કરે, અને અંદર જાત જાતના ચિત્રો બન્યા કરે. એવી રીતે જ્યારે આપણી દ્રષ્ટિની અંદર અનેકાંતવાદ અને સ્યાદવાદ આવશે, ત્યારે આપણને બધું સામાન્યમાં પણ સુંદર દેખાવા માંડશે. તે આપણને આજે સામાન્ય અને તુચ્છ લાગે છે, એમાં પણ સુંદરતાનો બોધ થવા માંડશે. તો આ જે છે એ અહીંયા એમ કહે છે કે જીવે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરી નહોતી, એટલે આ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળની અંદર પણ આવી ના શકે. અને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં ન આવ્યો એટલે સંયમ તો અનેક વાર સ્વીકાર્યો, સંયમ ગ્રહણ કર્યું, દીક્ષા ગ્રહણ કરી, પણ એ દીક્ષા ગ્રહણ કરી ત્યારે સમ્યક દ્રષ્ટિ ન હોવાને કારણે, સમ્યક્ત્વ કે સંકેત ન હોવાને કારણે એની જે સમગ્ર ક્રિયા હતી એ ક્રિયા કેવી હતી? આચાર્ય હરિભદ્ર સુરીએ યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો એક ગ્રંથ લખ્યો અને એની અંદર આને સરસ મજાની સુંદર છણાવટ કરી, અને એને યશુ વિજય મહારાજે જ્યારે જોયું કે આ ઉત્તમ ગ્રંથ છે, એનું મારે ગુજરાતીમાં અનુવાદ કરવો જોઈએ, કાવ્યાત્મક અનુવાદ કરવો જોઈએ, ત્યારે એમણે એમ કીધું એક પંક્તિ જેની મારે વાત કરવી છે એ પંક્તિનો અનુવાદ, એક શ્લોકનો અનુવાદ કર્યો અને એને બનાવ્યો ગુજરાતીમાં. ત્યારે એમણે એમ કહ્યું કે શુદ્ધ ઉપયોગને સૂની ક્રિયા દેવ વચ્ચે અંતર કેતો જી. પ્રશ્ન પૂછ્યો કે એક શુદ્ધ ઉપયોગથી ક્રિયા થાય અને એક શૂન્ય ક્રિયા, એટલે ઉપયોગ વગરની શૂન્ય ક્રિયા, એ બે વચ્ચે અંતર કેટલું? ક્રિયા બાહ્ય દ્રષ્ટિએ બંને ક્રિયાઓ થઈ રહી છે, બહારથી બંને જણ ક્રિયા કરી રહ્યા છે, પણ અંદરમાં ઘણું મોટું અંતર છે. એક જ્યારે ક્રિયા કરી રહ્યો છે ત્યારે અંદર તન્મય થઈ ગયો છે, અંદર ડૂબી ગયો છે, ક્રિયા સિવાય એને કશી ખબર નથી પડી. એક જ્યારે ભગવાનની પાસે ભક્ત બનીને સ્તવન ગાય છે ત્યારે એને બહાર શું થઈ રહ્યું છે એનો કાંઈ જ બોધ નથી, તન્મય, અંદર ડૂબી ગયો છે. તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગથી કરવામાં આવતી ક્રિયા અને શૂન્ય ક્રિયા, એટલે જેની અંદર ઉપયોગ નથી, કોણ આવ્યું, કેવા કપડાં પહેર્યા છે, કેમ આજે એકલા આવ્યા હશે, કોણ એને લઈ આવ્યું હશે, કોની રાઈટ લીધી હશે, આ બધા વિચારો આવે અને આમ ચાલતું હોય. પાછું નમુત્થુણ મર્યંતાણમ ભગવંતાણમ આયકરાણમ આ બધું ચાલતું હોય, મોઢાથી એ ચાલતું હોય અને મનથી કંઈક જુદું ચાલતું હોય, તો એ શૂન્ય ક્રિયા કહી. શુદ્ધ ઉપયોગ એ શૂન્ય ક્રિયા બે વચ્ચે અંતર કેતો જી કેટલો હોય? કેતો એટલે કેટલું? તો કહે છે કે જળતો સૂરજ અને આવ્યો જી, તાસ તેજ દેતો જી. એક ઝળતો સૂરજ અને એક આગિયો, આગિયો એટલે જુગનું, હિન્દીમાં જુગનું કહે ને, અને ઇંગ્લિશમાં શું કહે છે એને, ચમકે, રાત્રે અંધારામાં ચમકે ને એટલું ગણે, ફાયરફ્લાય, તે રાત્રે અંધારામાં ચમકે એની ચમક અને સૂર્યની ચમક, એ બે વચ્ચે કેટલું અંતર છે? એટલું જ અંતર શૂન્ય ક્રિયા અને શુદ્ધ ઉપયોગપૂર્વકની ક્રિયા. શુદ્ધ ઉપયોગપૂર્વક ક્રિયા થાય તો બેડો પાર થઈ જાય. પેલા જુગનું જેવી એટલે કે આજ્ઞા જેવી ક્રિયા થાય તો એ ક્રિયા ગમે તેટલી કરીએ, ગમે તેટલી વાર કરીએ, તો એ ક્રિયાની અંદર ભલીવાર નથી આવતો. એટલે ભાવ લાવવાનો છે. અને અહીંયા એમણે કીધું કે અત્યાર સુધી જે ક્રિયા કરીએ નિર્બીજસ્યેવ, બીજ વગરની, એની અંદર ભાવ નતો ભર્યો. બીજ છે એ ભાવ છે, ભાવ છે એ ઉપયોગ છે, અને ઉપયોગનો અર્થ છે કે તમે જે ક્રિયા કરી રહ્યા છો તે ક્રિયા 100% તે સમય સંપૂર્ણપણે એમાં લીન હો. અહીં અને અત્યારે સંપૂર્ણપણે, અહીંયા અત્યારે સંપૂર્ણપણે, તન્મય થવું તેનું નામ શુદ્ધ ઉપયોગપૂર્વકની ક્રિયા.
શુદ્ધ ઉપયોગપૂર્વકની ક્રિયા થાય તો કહે છે કે એવો એક ભાવ ઇકોવી નમુકારો જીણવર વસસ્વ વર્ધમાણસ સંસાર સાગર આવો તારે નરમ બનારીમવા.
શું કહે છે?
ઇકોવી નમુકારો, એક પણ નમસ્કાર. આગમના વાક્યો છે સિદ્ધાનંદ બુદ્ધાનંદમાં આવતું આવશ્યક સૂત્રની અંદર આવતી આ ગાથા છે. અને એ ગાથા એવું કહે છે કે એક પણ નમસ્કાર, ઇકોવી નમુકારો જીણવર વસસ્વ વર્ધમાણસ.
જીનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામીને એક પણ નમસ્કાર કરવામાં આવે તો એ એક નમસ્કાર પણ તારનારો બની જાય. તારે નરંબ નારીમવા, એ સ્ત્રી કે પુરુષને તારી દેનારો બને.
આ તારવાની શક્તિ એક નમસ્કારની અંદર છે. પણ એ એક નમસ્કાર કેવો હોય તો તરાય એ પ્રશ્ન ઉપસ્થિત. કેવી એ નમસ્કારની અંદર તાકાત હશે?
ચંદન બાળા કેટલી, ભગવાને કેટલો અભિગ્રહ લીધો છે. આપણે આ પરિસરની અંદર ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીએ છીએ, એ અભિગ્રહ લઈને બેઠા છે કે રાજકુમારી હોય, દાસી બનેલી હોય, હાથે પગે બેડી હોય, માથે મુંડન હોય, હાથમાં શું હોય, અડદના બાકડા હોય, એક પગ ઉમરામાં હોય અને એક પગ બહાર હોય અને આંખમાં આંસુ હોય.
આવો કઠોરતમ અભિગ્રહ કે આ બધું જો પૂરું થાય તો હું
પારણું કરું, નહીં તો નહીં કરું.
રોજ ગોચરી જાય છે. એવું નથી કે ભગવાને જ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણી લીધું છે કે આટલા દિવસ પછી પારણું થવાનું છે. ના, રોજ પારણા માટે ગોચરી માટે જાય છે, ફરે છે અને પાછા આવે છે. અને એક દિવસ આવો કઠોર ઘોર અભિગ્રહ પાર પડી ગયો, પરમાત્માને થયું કે બધું બરાબર છે.
શું છે? રાજકુમારી છે, માથે મુંડન છે, હાથમાં અડદના બાકડા છે, બેડી છે, પગ એ ઉમરાની બહાર અને અંદર છે, પણ આંસુ નથી, પાછા ફરી જાય છે.
અને એ વખતે ચંદન બાળાની આંખમાં આંસુ આવે.
એ તીર્થંકર જેવા તીર્થંકરને, એટલે તીર્થંકર બનવાના છે એમને પણ પાછા ખેંચી લાવે કે આંસુનું આ મૂલ્ય છે, કે આપણા જે આંસુ છે એ મોહથી પ્રેરાઈને નીકળેલા આંસુ છે. આજે એને એમ થયું કે આ પરમાત્મા મારા સુધી પહોંચ્યા અને હું અભાગણી કે હું ના આપી શકી, મારું આ ગ્રહણ ના કરી, અને આંખમાંથી દળદળ દળદળ આંસુ.
આંસુ કેવા છે, એની પાછળના ભાવ કયા છે એ મહત્વનું છે.
બાકી આંખોમાંથી આંસુ તો ઘણી બધી વાર નીકળ્યા, પણ એ આંસુનું કોઈ મૂલ્ય નથી, એની કોઈ નોંધ લેવાતી નથી. આપણે જે સ્તુતિ કરીએ છીએ એમાં પણ આંસુની સ્તુતિ કરીએ છીએ. રોજ મંગલાચરણમાં જે શ્લોક બોલીએ છીએ એમાં પણ પરમાત્માની આંખમાંથી આંસુ નીકળ્યા. છદ્મસ્થ અવસ્થા હતી ત્યારે કે સંગમ દેવે એક રાતની અંદર 20-20 ઉપસર્ગો કર્યા, તો એ 20 ઉપસર્ગો કરીને પાછો ફરતો હતો ત્યારે ભગવાનની આંખમાંથી આંસુ નીકળ્યા કે આ જીવના અનંત સંસારમાં હું નિમિત્ત બન્યો. અને કરુણાના સાગરની એ આંખમાંથી બે આંસુના બૂંદ પડી ગયા. એટલે હેમચંદ્ર સુરી મહારાજ એવી કલ્પના કરે છે કે એ સમયે કરુણાનો સાગર વલોવાયો અને એમાંથી અમૃતના બે બિંદુ નીકળ્યા. એ બે બિંદુને હું નમસ્કાર કરું છું, એ બે બિંદુને હું સ્તવું છું. તો આંસુ એ પણ મહાન હોઈ શકે, પણ એની પાછળનો ભાવ કયો છે એ જ જોવાનું છે. આપણને ક્યારે પણ એવો ભાવ આવ્યો છે કે નહીં?
ઉપયોગ જો આપણો વધુ મહાન બને, આપણો ઉપયોગ વધતો જાય તો
એ ભાવ આવે, અને એ ભાવ આવે તો એ ભાવ ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન સુધી પહોંચી જવાય. પણ એ બીજ અંદર આવવું જોઈએ. એટલે અહીંયા હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે ક્રિયા માત્રસ્ય, માત્ર ક્રિયા કરવાથી પાર નથી પડી જવાનું. કેવી ક્રિયા? નિર્બીજ ક્રિયાથી કોઈ લાભ નથી. તો અંદર ભાવનું અંદર નાખવું પડે, ભાવનું અમૃત નાખવું પડે, ભાવનું મોણ નાખવું પડે. એ મોણ નાખો તો રોટલી પોચી થાય, નહીં તો થાય નહીં. મોણ એટલે સમજો છો ને બેન, અહીંયા ઓછું નાખે, અહીંયા નાખતા જ નથી. અને નાખો તો તમે પાછું શું કરો, નાખે તો પાછું પેપર નેપકિન ની ઉપર નાખી અને એને પાછું બહાર કાઢી લે. એટલે અંદર જવું ના જોઈએ. મોણ અંદર જાય તો મુશ્કેલી. કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા કહે છે કે જો આ બીજ અંદર મળી જાય, આ પર્યુષણ દરમિયાન આપણે આપણા આત્માને ઢંઢોળીએ, આપણા આત્માને પૂછીએ કે થોડુંક હું એવો પ્રયાસ કરું કે મારું ભાવ, હું જ્યારે અહીંયા આવું ત્યારે પરમાત્મા પાસે આવું છું, હું જ્યારે અહીંયા આવું છું ત્યારે દર્શનના નિમિત્તે આવું છું, હું બીજું કશું ના કરું પણ જે સમયે પરમાત્મા પાસે આવું ત્યારે 100% પરમાત્માનો થઈને ઊભો રહું. એ વખતે ગાંડા નખરા ના કરું, એમાં એમાં પરમાત્મામાં લયલીન થવાની કોશિશ કરું. અયમ ચ અતિ ગંભીરો નવ ભવાપી નંદી દીવી, એ છે કે આવો ભાવ કોને ઉત્પન્ન નથી થતો, કેમ નથી થતો? એમણે કીધું કે ભવાભિનંદી જીવો જે હોય એને આવો ભાવ ઉત્પન્ન થાય નહીં. ભવાભિનંદી એટલે ભાવ એટલે સંસાર, જેને હંમેશા બધી જ બાબતોમાં સંસાર જ સારો લાગ્યા કરતો હોય, સંસાર જ સુંદર છે એવું લાગ્યા કરતું હોય, એને ક્યારેય પણ આવો ઉત્તમ ભાવ આવી શકે નહીં. ક્યારેક એને એ લાગવું જોઈએ કે આ બંધન સ્વરૂપ છે, ક્યારેક એને એ લાગવું જોઈએ કે આ ત્યાગવા યોગ્ય છે, પણ એ ક્યારે કે જ્યારે શક્તિ છે ત્યારે, જ્યારે આપણી સમજ પરિપક્વ થઈ હોય ત્યારે લાગવું જોઈએ. અન્યથા તો લાગે છે, ખરેખર લાગે છે. ક્યારે લાગે છે? એકનો એક દીકરો હોય, બહુ શમણા સેવ્યા હોય, અમે ભણવા જાય, ઘરમાંથી નીકળે ભણવા, ત્યારે ખબર હોય કે હવે પછી આ દીકરો ફરી પાછો ક્યારેય ઘરે આવવાનો નથી. કારણ કે ભણશે ભણશે એટલે ક્યાંય કોઈ $100 આવ્યા હો, આજે 11 નહીં 100 લો લક્ષભાઈ, આજે લાભ થઈ ગયો તમારી, વક્રો થયો. મને તો એમ હતું કે વક્રો જ નહીં થાય આજે, વધુ વક્રો થવાનો હોય તો બેસું તો ઉપર છું. ચલો બેન આપો, $11 આપો મને. નહીં મને નહીં, એ સેન્ટરમાં આપવાના છે. એમ નહીં આપો તો હવે આમ કરી દેજો. હું તો મજા કરું. હું કહે છે કે આપણને જયારે દુઃખ ઉત્પન્ન થાય ત્યારે વૈરાગ્ય ઉભો થઈ જાય છે. ત્યારે આપણે એમ કહીએ કે હવે ખાવું નથી, પીવું નથી, આજે કઈ ગમતું નથી, ચલો આજે બસ પડ્યા રહીએ, આ બધું નકામું છે, આ કશું કામનું નથી. પણ એ બધું ક્ષણિક હોય છે, કારણ કે પેલો રાગ અંદર પૂરેપૂરો પડ્યો છે. જેવું થોડી વાર થાય અને કહે કે ભાઈ હવે ચા તો પી લો, પેલો તો ગયો ભણવા, એનો વાંધો નહીં, એ તો બધું બરાબર છે, ભણે, હોશિયાર છે, સમજ્યું છે, જાતે કરી લે એવો છે, ચા પી લો. ચા પીએ એટલે એક એક ઘૂંટડો અંદર જતો જાય, એમ આખું આખું બદલાતું જાય. પછી થોડે છેલ્લી છેલ્લો ઘૂંટડો આવે ત્યારે આપણને થાય ત્યારે આમાં થોડી ખાંડ ઓછી નાખી હતી આજે, કારણ હજુ ભાવ પ્રિય લાગે છે, સંસાર પ્રિય લાગે છે. એટલે એને જે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એને ઓગળી જતા વાર લાગતી નથી. આપણે તો આ એક સમજવા માટે દ્રષ્ટાંત લીધું. આપણે એવું નથી કહેતા કે એ સમયે આપણને વૈરાગ્ય આવી જ જવો જોઈએ. એક બહુ અદભુત ઘટના ઘટી હતી, અદભુત ઘટના, કે એક વાર એક નાટ્યકારે, સત્ય ઘટના છે, એક નાટ્યકારે ભર્તૃહરિનું નાટક ભજ્યું અને 300 જણ જોવા આવ્યા હતા એ નાટક.
ગામમાં નાટક ભજવાયું, 300 જણ જોવા આવ્યા હતા, અને એ વૈરાગ્યની ઉપર લઈ ગયા ધીરે 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 વૈરાગ્ય ઉપર. અને વૈરાગ્યનું નાટક ભજવ્યા પછી એમાંથી 299 જણ સાધુ થઈ ગયા. એવું આજે નથી થવાનું લક્ષ્યભાઈ, એવું નહીં થાય. તો 299 જણે સાધુ પણ સ્વીકારી લીધું, હોહાકાર મચી ગયો. અને ગામના વડીલો આવ્યા કે ભાઈ હવે પછી આ બીજો શો કરવાની તમને પરમિશન આપવામાં નહીં આવે, નહીં સર તો આખું ગામ સાધુ થઈ જશે તો અમારી શું હાલત થશે. તો કે ના ના, એવું નથી, કાલે મને એક ફરી એક બીજું નાટક ભજવવાનો મોકો આપો, એક અવસર આપો, અને આ જેટલા સાધુ થયા છે એ બધાને બોલાવો. બીજું રંગરાગનું નાટક ભજવ્યું, એમાંથી 298 જણ પાછા સંસારમાં આવી ગયા, એક જણ બચ્યો. કહેવાનો મતલબ એ છે કે જો અંદર ભવનો રાગ પડ્યો હોય, સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ પડી હોય, અંદર હજુ પણ એનું એ જ ગમતું હોય, હજુ પણ એ જ લાગતું હોય કે આ હજુ ભોગવવાનું બાકી છે, આ ફરવાનું બાકી છે. શરૂઆત કરી હોય આપણે અલાસ્કાથી, ફરતા 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 અલાસ્કા ગયા, પછી સાઉથ અમેરિકા જઈ આવ્યા, પછી ધીરે 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 રશિયા જઈ આવ્યા, પછી ધીરે 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 છેક થાઈલેન્ડ ને બધે ગયા, પછી સિંગાપુર ગયા, ત્યાંથી જતા જતા છેક આપણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જઈ આવ્યા. આમ કરતા કરતા 25 વર્ષ વીતી જાય, પછી એમ થાય કે હવે ફરી અલાસ્કા જવું જોઈએ, હું ફરી અલાસ્કા જવું જોઈએ, કેમ કે બહુ વખત થઈ ગયો. બસ આ જ ભાવથી અંદર આપણે ફરી રહ્યા છે. આપણે આ બધું જ જોયું છે, પર્વતો, પાણી, હવા, પર્વત, પાણી અને પવન, આ બધું જોયું છે, પણ સંતોષ નથી. સંતોષ નથી એટલે ફર્યા કરીએ, ફર્યા કરીએ છીએ એટલે એમ થાય છે કે બસ મજા આવે છે, પણ શું મજા આવે છે એ પણ ખબર નથી. તો એ જે છે એ આપણો ભવનો રાગ છે, એ ભવનો રાગ જ્યાં સુધી ઓછો ના થાય, એટલે એને આમણે કહ્યું છે ભવાભિનંદીપણું. એ ભવાભિનંદીપણાની આપણે કાલે વિસ્તારથી વાત કરીશું કે ભવાભિનંદીપણાનું કોને કહેવાય અને એ શું છે, એ તત્વ શું છે, એની ચર્ચા આપણે કાલે કરીશું. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આજે આપણને $11 મળી ગયા. ચલો મળી ગયા, પૂરું કરી દઉં ને.
એક પ્રશ્ન છે.